એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. સૌનું સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ પુસ્તક પર ચર્ચા કરવાના છીએ, ધ બ્લાઇન્ડ સ્પોટ.
હા, જેના લેખકો છે એડમ ફ્રેન્ક, માર્સેલો ગ્લેઝર અને ઇવાન થોમ્સન.
અને આ લેખકો કોઈ એક વિષયના નથી, ખરું ને? અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે.
બરાબર. ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને મનનું દર્શનશાસ્ત્ર, એટલે કે ફિલોસોફી ઓફ માઇન્ડ, આ બધા વિષયોનું અનોખું મિશ્રણ છે આ પુસ્તકમાં.
એટલે જ આ વિષય આજે મહત્વનો છે. વિજ્ઞાનની દુનિયામાં જે પ્રગતિ થઈ રહી છે તેની સાથે સાથે આપણી પોતાની સમજ, આપણો અનુભવ, એ ક્યાં ઊભો છે?
ચોક્કસ. આ પુસ્તક એ જ સવાલ પૂછે છે કે વિજ્ઞાન જે રીતે વાસ્તવિકતાને જુએ છે, શું એમાં કંઈક ખૂટે છે, કંઈક અવગણાઈ રહ્યું છે?
અને એ ખૂટતી કડી એટલે જ કદાચ બ્લાઇન્ડ સ્પોટ.
બિલકુલ. લેખકો આ અંધબિંદુ શબ્દ વાપરે છે એ બતાવવા માટે કે વિજ્ઞાન જ્યારે સંપૂર્ણ ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુનિષ્ઠ બનવા જાય છે
ત્યારે
એ ખુદ અનુભવ કરનારને જ દ્રશ્યમાંથી બહાર કરી દે છે. હા, કંઈક એવું જ. જાણે કે આપણે દુનિયાને ક્યાંય બહારથી કોઈ પણ જાતના અંગત દૃષ્ટિકોણ વગર જોઈ રહ્યા છીએ, જેને લેખકો ક્યાંયથી નહીં જોવાનો દૃષ્ટિકોણ એટલે કે વ્યૂ ફ્રોમ નો વેર કહે છે.
પણ વિજ્ઞાનની તાકાત જ એની વસ્તુનિષ્ઠતામાં નથી? જો આપણે અનુભવ જેવી વ્યક્તિલક્ષી બાબતો ઉમેરીએ તો શું વિજ્ઞાન નબળું ન પડે?
સારો સવાલ છે. લેખકો એમ નથી કહેતા કે વિજ્ઞાન ખોટું છે કે તેની સિદ્ધિઓ નકામી છે. અરે, એ તો સ્વીકારે જ છે. પણ
શું?
પણ એ કહે છે કે આ વસ્તુનિષ્ઠતાની એક મર્યાદા છે, ખાસ કરીને જ્યારે આપણે ચેતના, કોન્શિયસનેસ જેવી બાબતો સમજવા જઈએ છીએ.
એટલે પેલી ચેતનાની કઠિન સમસ્યાવાળી વાત, ધી હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ.
હા, એ જ, કે ભૌતિક પદાર્થોથી બનેલા મગજમાંથી આ અનુભવ કેવી રીતે પેદા થાય છે? રંગોનો અનુભવ, સુગંધનો અનુભવ, લાગણીઓ, એ ક્યાંથી આવે છે?
અને વિજ્ઞાન આનો જવાબ નથી આપી શકતું, કારણ કે એ અનુભવને જ શરૂઆતથી ગણતરીમાં નથી લેતું.
લેખકોનો તર્ક એ જ દિશામાં જાય છે કે જો તમારો જોવાનો દૃષ્ટિકોણ જ અનુભવને બાકાત રાખતો હોય તો પછી તમે અનુભવને સમજાવી કઈ રીતે શકશો? એ જ તો બ્લાઇન્ડ સ્પોટ છે.
અને આ વાતને કદાચ પેલું ક્વોન્ટમ મિકેનિક્સનું ઉદાહરણ પણ લાગુ પડે, નહીં?
ચોક્કસપણે. ક્વોન્ટમ ફિઝિક્સ તો બહુ રસપ્રદ રીતે આ વાત સામે લાવે છે.
કેવી રીતે?
એ બતાવે છે કે સૂક્ષ્મ સ્તરે વાસ્તવિકતા એવી નથી કે બધું પહેલેથી નક્કી જ હોય અને આપણે ખાલી એને જોવાનું કામ કરીએ.
એટલે
કે જ્યારે આપણે કોઈ કણનું ગુણધર્મ માપીએ છીએ ત્યારે આપણું માપવાનું કાર્ય, આપણું નિરીક્ષણ એ પોતે જ પરિણામનો ભાગ બને છે, એ પરિણામને ઘડે છે.
ઓહ, એટલે નિરીક્ષક ફક્ત જોનારો નથી પણ ભાગ લેનારો છે.
બરાબર, એક સહભાગી છે. આ કોઈ ક્યાંયથી નહીં જોવાનો દૃષ્ટિકોણ નથી રહ્યો. આ તો સૂચવે છે કે વાસ્તવિકતા પોતે જ કદાચ સહભાગી, પાર્ટિસિપેટરી છે.
આ તો બહુ ઊંડી વાત થઈ. આનો અર્થ એ કે જીવન અને મનને સમજવા માટે પણ આ જ વિચાર લાગુ પડે.
બિલકુલ. લેખકો એનેક્ટિવિઝમ જેવા વિચારો તરફ ઇશારો કરે છે.
એનેક્ટિવિઝમ એ શું છે?
એ વિચાર એમ કહે છે કે મન કંઈ મગજની અંદર બંધિયાર કમ્પ્યુટર જેવું નથી.
તો
મન અને ચેતના એ જીવ અને તેના પર્યાવરણ વચ્ચેની સતત ક્રિયાપ્રતિક્રિયામાંથી જન્મે છે.
જેમ કે? કોઈ ઉદાહરણ?
જેમ કે ચાલવાથી પગડંડી બને, એમ જ જીવ જ્યારે દુનિયા સાથે વ્યવહાર કરે છે એનાથી એનો અનુભવ, એની વાસ્તવિકતા ઘડાય છે.
વાહ, એટલે અનુભવ કોઈ આડપેદાશ નથી પણ મૂળભૂત છે.
હા, વાસ્તવિકતાનો જ એક ભાગ છે જેને તમે અવગણી ન શકો.
તો આખા પુસ્તકનો મુખ્ય સંદેશ શું ગણી શકાય? કયા મુખ્ય વિચારો તારવી શકાય?
પહેલું તો એ કે વિજ્ઞાનનો જે પરંપરાગત એકદમ ઓબ્જેક્ટિવ રહેવાનો આગ્રહ છે તે કદાચ પૂરતો નથી. એમાં પેલો બ્લાઇન્ડ સ્પોટ રહી જાય છે.
ઠીક. બીજું
આપણો અનુભવ, જે ચેતના છે, સભાનતા છે, એ કોઈ ગૌણ વસ્તુ નથી પણ વાસ્તવિકતાને સમજવા માટે કેન્દ્ર સ્થાને છે.
અને ત્રીજું કદાચ પેલી સહભાગી વાસ્તવિકતાવાળી વાત.
હા, બરાબર. કે આપણે દુનિયાના માત્ર નિષ્ક્રિય જોનારા નથી પણ આપણી જાણકારી, આપણા કાર્યોથી આપણે વાસ્તવિકતાના ઘડતરમાં ભાગ લઈએ છીએ, ઓછામાં ઓછું સૂક્ષ્મ સ્તરે અને અનુભવના સ્તરે તો ખરું જ.
આ પુસ્તકમાં એવી કોઈ પંક્તિઓ કે વિચારો છે જે ખરેખર યાદ રહી જાય, કોઈ કોટ જેવો સાર?
ચોક્કસ. સીધા કોટ તો નહીં, પણ એમના મુખ્ય વિચારોને આપણે એ રીતે યાદ રાખી શકીએ. જેમ કે એક વિચાર એ છે કે વિજ્ઞાનનો ક્યાંયથી નહીં જોવાનો દૃષ્ટિકોણ વાસ્તવિકતાની અધૂરી છબી આપે છે.
આ ખરેખર વિચારવા જેવું છે, ખરું ને? આપણે હંમેશા ઓબ્જેક્ટિવિટીને જ મહત્વ આપીએ છીએ.
હા, બીજો એક મુદ્દો આ રીતે કહી શકાય. અનુભવ એ ભૌતિક જગતની આડ પેદાશ નથી, પણ વાસ્તવિકતાનો જ એક પાયાનો ભાગ છે.
અને પેલી સહભાગીતાવાળી વાત?
એના માટે કહી શકાય, આપણે બ્રહ્માંડના માત્ર દર્શકો નથી, પણ તેના સહનિર્માતાઓ છીએ.
વાહ, આ વિચારોની આપણા રોજિંદા જીવનમાં કોઈ અસર ખરી? આ બધું જાણીને શું ફેર પડે?
ઘણો ફેર પડી શકે. જો આપણે સ્વીકારીએ કે આપણો અનુભવ મહત્વનો છે, તો કદાચ આપણે આપણી લાગણીઓ, આપણી અંતઃસ્ફુરણાને વધુ ગંભીરતાથી લઈશું.
હા, એ તો છે.
અને જો આપણે સમજીએ કે આપણે પર્યાવરણ સાથે જોડાયેલા છીએ, તેના સહભાગી છીએ, તો કદાચ પર્યાવરણ પ્રત્યેનો આપણો અભિગમ બદલાય, આપણે વધુ જવાબદાર બનીએ.
સાચી વાત છે. એ માત્ર બહારની વસ્તુ નથી, આપણે એનો જ ભાગ છીએ.
અને ચેતનાને સમજવામાં પણ કદાચ નવી દિશાઓ ખુલે. ફક્ત મગજના ન્યુરોન્સને જોવાને બદલે શરીર, પર્યાવરણ અને અનુભવ આ બધાના સંબંધને સમજવો પડે.
તો અંતે આ પુસ્તકમાંથી તમે વ્યક્તિગત રીતે શું શીખ્યા? તમને સૌથી વધુ કઈ વાત ગમી?
મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે વિજ્ઞાન અને અનુભવને દુશ્મન ગણવાની જરૂર નથી. બંને એક મોટી વાસ્તવિકતાના બે પાસા હોઈ શકે છે, અને આપણી સહભાગીતાનો વિચાર એ ખરેખર શક્તિશાળી છે.
અને મને લાગે છે કે આ બ્લાઇન્ડ સ્પોટનો વિચાર બહુ જ મહત્વનો છે. ફક્ત વિજ્ઞાનમાં જ નહીં, પણ આપણા જીવનના ઘણા ક્ષેત્રોમાં આપણે કદાચ અમુક વસ્તુને જોવાનું ટાળતા હોઈએ છીએ, કારણ કે એ આપણા માળખામાં બંધ બેસતી નથી.
બરાબર. આ પુસ્તક આપણને એ અંધબિંદુઓ પર સવાલ ઉઠાવવા પ્રેરે છે.
તો અંતે એક વિચાર જે આપણા શ્રોતાઓ માટે મૂકી જઈએ, જો આપણે ખરેખર પોતાને બ્રહ્માંડના માત્ર નિષ્ક્રિય નિરીક્ષકોને બદલે સક્રિય સહભાગીઓ તરીકે જોવાનું શરૂ કરીએ, તો આપણા જ્ઞાનમાં, આપણી સમજમાં અને કદાચ આપણા જીવન જીવવાની રીતમાં શું પરિવર્તન આવી શકે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારવા જેવું છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં એક નવા વિષય અને વિચાર સાથે.